એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે પશ્ચિમી વિચારધારાના એક એવા મહાન ચિંતક વિશે વાત કરવાના છીએ જેમનો પ્રભાવ મતલબ આજે પણ આપણા જીવનના લગભગ દરેક પાસા પર જોવા મળે છે, એરિસ્ટોટલ. અને આપણી ચર્ચાનો આધાર છે જોનાથન બાર્ન્સ દ્વારા લખાયેલું પુસ્તક એરિસ્ટોટલ.
બિલકુલ. અને જુઓ, એરિસ્ટોટલની વાત આજે કરવી એટલા માટે જરૂરી છે કારણ કે ભલે તો એવો લગભગ 2300 વર્ષ પહેલા થઈ ગયા, પણ એમના વિચારો, પછી તે તર્કશાસ્ત્ર હોય, વિજ્ઞાન પ્રત્યેનો એમનો અભિગમ હોય, સુખી જીવન કોને કહેવાય એની ચર્ચા હોય, કે પછી એક સારા સમાજની કલ્પના હોય, એ બધું આજે પણ આપણને શું કહેવાય વિચારવા મજબૂર કરે છે.
સાચી વાત છે. અને બાર્ન્સનું આ પુસ્તક એ આ જટિલ વિચારોને સમજવામાં આપણને બહુ મદદ કરે છે.
તો ચાલો સૌથી પહેલા આપણે લેખક વિશે થોડું જાણી લઈએ. જોનાથન બાર્ન્સ એ કોઈ સામાન્ય ઇતિહાસકાર નથી, ખરું ને? ના ના, બિલકુલ નહીં. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ જીનીવા જેવી મતલબ કે ટોચની સંસ્થાઓમાં પ્રોફેસર રહી ચૂક્યા છે.
ઓકે.
અને પ્રાચીન ગ્રીક ફિલોસોફી, ખાસ કરીને એરિસ્ટોટલના અભ્યાસમાં તેમનું નામ દુનિયાભરમાં ખૂબ જ આદરથી લેવાય છે.
એમની ખાસિયત શું છે, મતલબ એમના અભ્યાસમાં શું અલગ છે?
એમની ખાસિયત એ છે કે જુઓ, તેઓ ફક્ત પ્રાચીન ગ્રંથોનું ભાષાંતર કે વિશ્લેષણ નથી કરતા, પણ એને આધુનિક ફિલોસોફીના સંદર્ભમાં મૂકીને જુએ છે.
અચ્છા.
તેમણે એરિસ્ટોટલના જે બધા લખાણો છે એનું રિવાઇઝ્ડ ઓક્સફર્ડ ટ્રાન્સલેશન તૈયાર કર્યું છે, જે આ ક્ષેત્રમાં એમ કહી શકાય કે એક માઇલસ્ટોન ગણાય છે. અને આ પુસ્તકમાં પણ એમની લેખનશૈલી એવી છે કે એરિસ્ટોટલ જેવા ગહન વિચારકના જટિલ મુદ્દાઓ પણ આમ સરળતાથી સમજાઈ જાય. શુષ્ક માહિતી નથી, પણ વિચારો પાછળનો તર્ક અને એની સુસંગતતા ઉજાગર કરે છે.
બરાબર. તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે, મતલબ બાર્ન્સ એરિસ્ટોટલ વિશે શું કહેવા માંગે છે?
બાર્ન્સ અહીં એક ખૂબ જ રસપ્રદ દલીલ કરે છે. તેઓ કહે છે કે એરિસ્ટોટલ માત્ર એક ફિલોસોફર ન હતા, પણ એ પશ્ચિમના પ્રથમ સાચા વૈજ્ઞાનિક હતા.
વૈજ્ઞાનિક કયા અર્થમાં?
વૈજ્ઞાનિક એ અર્થમાં કે તેમણે ખાલી અમૂર્ત વિચારો નહોતા કર્યા, પણ આપણી આસપાસની દુનિયાનું, પછી એ જીવજંતુ હોય કે તારાઓ હોય કે માનવ સમાજ હોય, એ બધાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને એને પછી તર્કબદ્ધ રીતે સમજવાનો એક વ્યવસ્થિત પ્રયાસ કર્યો.
એટલે કે થિયરી અને પ્રેક્ટિસ, વિચાર અને નિરીક્ષણ બંનેનું મિશ્રણ કર્યું એમ.
બરાબર, એક્ઝેક્ટલી. બાર્ન્સના મતે એરિસ્ટોટલનું આખું કાર્ય, ભલે તે તર્કશાસ્ત્ર હોય, ભૌતિકશાસ્ત્ર હોય, જીવવિજ્ઞાન હોય, નીતિશાસ્ત્ર હોય કે રાજકારણ, આ બધા અલગ અલગ ખાના નથી, પણ વાસ્તવિકતાને સમજવાના એક મોટા, એક સુસંગત પ્રોજેક્ટનો ભાગ છે. એમનો મુખ્ય પ્રયાસ હતો એક એવી બૌદ્ધિક પ્રણાલી વિકસાવવાનો જે અનુભવજન્ય નિરીક્ષણ અને તાર્કિક વિશ્લેષણ પર આધારિત હોય.
ઓકે.
અને આ પુસ્તક આપણને એ સમગ્ર પ્રોજેક્ટની એમ કહીએ કે એક ઝલક આપે છે.
આ તો ખરેખર બહુ રસપ્રદ વાત છે. તો ચાલો આ પ્રોજેક્ટના કેટલાક મુખ્ય ભાગોને થોડા ઊંડાણપૂર્વક સમજીએ. શરૂઆત ક્યાંથી કરીશું, એમના પેલા ઓજારથી?
હા, એ બરાબર રહેશે. એરિસ્ટોટલનું કદાચ સૌથી મોટું પ્રદાન ગણીએ તો એ તર્કશાસ્ત્ર છે. એમના માટે તર્ક એ કોઈ અલગ વિષય નહોતો, પણ જ્ઞાન મેળવવા માટેનું, સત્ય સુધી પહોંચવા માટેનું એક અનિવાર્ય શું કહેવાય ઓજાર.
ઓજાર.
એમણે સિલોજિઝમ જેવી તાર્કિક દલીલની પદ્ધતિ વિકસાવી, મતલબ કે બે આધાર વાક્યો પરથી ત્રીજું નિષ્કર્ષ તારવવાની રીત.
હા, પેલું ઉદાહરણ છે ને, બધા માણસો મરણશીલ છે.
હા બરાબર, બધા માણસો મરણશીલ છે. ગીતા એક માણસ છે, તેથી ગીતા મરણશીલ છે. આ જે પદ્ધતિસરની વિચારસરણી છે એ એમના સમગ્ર કાર્યનો પાયો છે.
એટલે સ્પષ્ટ રીતે વિચારવાની અને દલીલ કરવાની એક આખી સિસ્ટમ એમણે વ્યવસ્થિત કરી. પણ આ ઓજારનો ઉપયોગ એમણે જ્ઞાનને ગોઠવવા માટે કેવી રીતે કર્યો? કંઈ વર્ગીકરણ કર્યું?
હા, બહુ સરસ વર્ગીકરણ કર્યું. એમણે જ્ઞાનની વિવિધ શાખાઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી. એક સૈદ્ધાંતિક થિયોરેટિકલ વિજ્ઞાનો, જેમનો હેતુ ખાલી જાણવાનો છે, જેમ કે ભૌતિકશાસ્ત્ર, ગણિત, તત્વમીમાંસા.
ઓકે.
બીજા વ્યવહારિક વિજ્ઞાનો, જેમનો હેતુ છે યોગ્ય કાર્ય કરવું, જેમ કે નીતિશાસ્ત્ર, રાજકારણ. અને ત્રીજા ઉત્પાદક વિજ્ઞાનો, જેમનો હેતુ કંઈક બનાવવાનો છે, જેમ કે કલા, કવિતા, વક્તૃત્વ. આ વર્ગીકરણ પોતે જ બતાવે છે કે તેઓ જ્ઞાનને ફક્ત એકઠું નહોતા કરતા, પણ એના હેતુ અને ઉપયોગ પર ભાર મૂકતા હતા.
બરાબર છે.
હવે આપણે એરિસ્ટોટલના પેલા વૈજ્ઞાનિક પ્રોજેક્ટ પર આવીએ, વાસ્તવિકતાને સમજવાનો પ્રયાસ. એમના ભૌતિકશાસ્ત્ર અને તત્વમીમાંસા વિશે શું કહે છે બાન્સ?
જુઓ, એમનું ભૌતિકશાસ્ત્ર ફિઝિક્સ, જે ખરેખર તો પ્રકૃતિના અભ્યાસ વિશે છે, એમાં તેઓ પરિવર્તન, ચેન્જ અને ગતિ, મોશનને સમજવાનો પ્રયાસ કરે છે. અહીં એમણે પોટેન્શિયાલિટી એટલે કે સંભાવના
હા અને એક્ચ્યુઆલિટી એટલે કે વાસ્તવિકતા, આનો ખૂબ જ મહત્વનો ખ્યાલ આપ્યો. જેમ કે એક બીજમાં વૃક્ષ બનવાની સંભાવના છે, અને જે પુખ્ત વૃક્ષ આપણે જોઈએ છીએ તે એની વાસ્તવિકતા છે. અને કોઈ પણ વસ્તુને પૂરેપૂરી સમજવા માટે એમણે ચાર કારણો, ફોર કોઝનો સિદ્ધાંત આપ્યો. મટીરિયલ કોઝ એટલે કે તે શેનું બનેલું છે, ફોર્મલ કોઝ તેનો આકાર કે સ્વરૂપ શું છે, એફિશિયન્ટ કોઝ તેને કોણે બનાવ્યું, અને ફાઇનલ કોઝ એટલે કે ટેલોસ તેનો અંતિમ હેતુ શું છે.
આ ટેલોસ એટલે કે હેતુ, આ વિચાર મને બહુ જ રસપ્રદ લાગે છે. શું આ જ વિચાર એમના તત્વમીમાંસામાં પણ કેન્દ્રમાં છે, અને એ એમના ગુરુ પ્લેટોથી કેવી રીતે અલગ પડે છે અહીંયા?
હા, બરાબર. આ હેતુનો વિચાર એરિસ્ટોટલના દર્શનમાં ઘણો મહત્વનો છે. તત્વમીમાંસામાં તેઓ વાસ્તવિકતાના મૂળભૂત સ્વરૂપની ચર્ચા કરે છે. હવે પ્લેટો શું માનતા હતા કે સાચી વાસ્તવિકતા તો અમૂર્ત ફોર્મ્સના એક અલગ જગતમાં છે.
હા,
પણ એરિસ્ટોટલ કહે છે ના, વાસ્તવિકતા તો અહીં જ છે, આપણી આસપાસના નક્કર પદાર્થો સબસ્ટન્સીસમાં જ છે. આ ખુરશી, આ ઝાડ, આ માણસ, દરેક પદાર્થનું પોતાનું એક સ્વરૂપ હોય છે અને એક દ્રવ્ય હોય છે, અને એનું એક ટેલોસ એટલે કે અંતિમ હેતુ કે કાર્ય હોય છે, જે તરફ તે વિકસિત થાય છે. આ જ એનો સાર છે.
ઓકે, અને માણસ વિશે શું? હે, એમના મનોવિજ્ઞાનમાં જેને સાયકોલોજી કહીએ, એમાં આત્મા, સાયકે વિશે તેઓ શું કહે છે? શું એ પણ કોઈ હેતુ સાથે જોડાયેલું છે?
બિલકુલ. એમનું પુસ્તક છે ડી આનીમા એટલે કે આત્મા વિશે. એમાં તેઓ આત્માને શરીરથી અલગ કોઈ એવી રહસ્યમય વસ્તુ નથી ગણતા. એમના માટે આત્મા એ જીવંત શરીરનું સ્વરૂપ છે, અથવા તો એની કાર્ય કરવાની ક્ષમતા છે.
ફંક્શન.
હા, એમણે આત્માના કાર્યોના ત્રણ સ્તર વર્ણવ્યા. પહેલું પોષક, જે વનસ્પતિમાં હોય. બીજું સંવેદનશીલ, જે પ્રાણીઓમાં હોય. અને ત્રીજું તર્કસંગત, જે ફક્ત મનુષ્યમાં હોય.
ફક્ત મનુષ્યમાં.
હા, અને એટલે જ મનુષ્યનો વિશિષ્ટ હેતુ કે કાર્ય શું છે, તો કે એની તર્ક કરવાની ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. અને આ જ વિચાર આપણને એમના નીતિશાસ્ત્ર તરફ દોરી જાય છે.
હા, નીતિશાસ્ત્ર, એથિક્સ, આ વિષય પર તો એરિસ્ટોટલના વિચારો આજે પણ એટલા બધા ચર્ચાય છે. માનવ જીવનનો અંતિમ હેતુ શું છે એમના મતે?
એરિસ્ટોટલનો જવાબ છે યુડેમોનિયા. હવે આનો સીધો અનુવાદ સુખ કરીએ તો એ થોડું અધૂરું છે.
હા, મેં સાંભળ્યું છે, એના કરતાં વધુ ઊંડો અર્થ છે.
બરાબર. એનો અર્થ છે સંપૂર્ણ માનવ વિકાસ, સાર્થક જીવન જીવવું, પોતાની જે ક્ષમતાઓ છે એનો શ્રેષ્ઠ વિકાસ કરવો અને એ મુજબ જીવવું. આ કોઈ ક્ષણિક લાગણી નથી, પણ જીવન જીવવાની એક રીત છે.
અને એ પ્રાપ્ત કેવી રીતે થાય?
એ પ્રાપ્ત થાય સદ્ગુણ, જેને ગ્રીકમાં આરેટે કહે છે, અને તર્ક અનુસાર જીવન જીવવાથી.
સદ્ગુણ એ વળી શું, અને એ કેવી રીતે કેળવાય?
અહીં એરિસ્ટોટલ ગોલ્ડન મીન નો બહુ જ પ્રખ્યાત સિદ્ધાંત આપે છે. એ કહે છે કે દરેક સદ્ગુણ બે અંતિમો વચ્ચેનો મધ્યમ માર્ગ છે, એક ઉણપ અને એક અતિરેક.
દાખલા તરીકે
હિંમત એ કાયરતા, જે ઉણપ છે, અને અવિચારી સાહસ, જે અતિરેક છે, એ બંનેની વચ્ચેનો માર્ગ છે.
ઓકે.
એવી જ રીતે ઉદારતા એ કંજુસાઈ અને ઉડાવપણું વચ્ચેનો માર્ગ છે. હવે આ મધ્યમ માર્ગ શોધવા માટે ફ્રોનેસિસ એટલે કે વ્યવહારિક ક્ષણપણની જરૂર પડે છે.
વ્યવહારિક ક્ષણપણ.
હા, આ કોઈ પુસ્તકીય જ્ઞાન નથી, પણ અનુભવ, ચિંતન અને જે તે પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા છે. અને સૌથી મહત્વની વાત, સદ્ગુણ એ આદત, હેબિટ છે.
આદત.
હા, એ સારા કાર્યો વારંવાર કરવાથી કેળવાય છે. એક દિવસમાં સદગુણી ન બનાય.
આ તો વ્યક્તિગત વિકાસની વાત થઈ, પણ એરિસ્ટોટલ તો સમાજ અને રાજકારણ, પોલિટિક્સ વિશે પણ ઘણું લખે છે. એનું આ યુડેમોનિયા સાથે શું સંબંધ છે?
ખૂબ જ ગાઢ સંબંધ છે. જુઓ, એરિસ્ટોટલ માટે રાજકારણ એ નીતિશાસ્ત્રનું જ વિસ્તરણ છે. જો નીતિશાસ્ત્ર વ્યક્તિના શ્રેષ્ઠ વિકાસની વાત કરે છે, તો રાજકારણ એવા સમાજ જેને એ પોલીસ કહે છે, એટલે કે નગર રાજ્ય, એનું નિર્માણ કેવી રીતે કરવું એની વાત કરે છે. એવો સમાજ કે જેમાં નાગરિકો આ યુડેમોનિયા પ્રાપ્ત કરી શકે.
અચ્છા,
એટલે જ તેઓ કહે છે કે માણસ સ્વભાવે રાજકીય પ્રાણી છે. ઝોન પોલિટિકોન. આપણો સંપૂર્ણ વિકાસ એકલા રહીને શક્ય નથી, પણ સમાજમાં સમુદાય સાથેના સંબંધોમાં જ શક્ય છે. પોલીસનો હેતુ ખાલી સાથે રહેવાનો કે વ્યાપાર કરવાનો નથી, પણ નાગરિકોને સારું જીવન જીવવા માટે સક્ષમ બનાવવાનો છે.
એમણે સરકારના પ્રકારો વિશે પણ વાત કરી છે, ખરું ને?
હા, ચોક્કસ. એમણે શાસનના સારા અને ખરાબ સ્વરૂપો વર્ણવ્યા છે. સારા સ્વરૂપો કયા? જે સામાન્ય હિત માટે કામ કરે. રાજાશાહી, કુલીનશાહી અને પોલિટી, જે બંધારણીય શાસન જેવું છે, જેમાં મધ્યમ વર્ગનો પ્રભાવ હોય.
ઓકે, અને ખરાબ?
ખરાબ સ્વરૂપો એ છે જે શાસકોના પોતાના સ્વાર્થ માટે કામ કરે. તાનાશાહી, અલ્પજનતંત્ર, થોડા અમીરોનું શાસન અને લોકશાહી. હવે એમના માટે લોકશાહીનો અર્થ થોડો અલગ હતો. ટોળાશાહી જેવો હતો, જ્યાં બહુમતી ગરીબો પોતાના સ્વાર્થ માટે શાસન કરે. તેઓ સ્થિરતા અને નાગરિકોના સારા વિકાસ માટે પોલિટીને શ્રેષ્ઠ વ્યવહારિક વિકલ્પ ગણતા હતા.
અને છેલ્લે કલા અને વક્તૃત્વ કળા, રિટોરિક, એના વિશે થોડી વાત કરીએ. શું એનો પણ કોઈ હેતુ છે એમના મતે?
ચોક્કસ, ચોક્કસ. એરિસ્ટોટલ કલાને માઇમેસિસ કહે છે, એટલે કે અનુકરણ. પણ આ ખાલી નકલ નથી.
ના
ના, કલા વાસ્તવિકતાના ઊંડા સત્યોને, માનવ અનુભવના જે સાર્વત્રિક પાસાઓ છે, એને પ્રગટ કરી શકે છે. જેમ કે ટ્રેજેડી, એટલે કે કરુણાંતિકા, એ દર્શકોમાં કરુણા અને ભય જગાવીને એમની ભાવનાઓનું શુદ્ધિકરણ કરે છે, જેને કેથાર્સિસ કહે છે, અને એમને જીવનની ગંભીરતા સમજાવે છે. થોસ, એટલે કે વક્તાનું ચરિત્ર અને વિશ્વસનીયતા. આનો હેતુ ખાલી લોકોને મનાવી લેવાનો નથી, પણ સત્ય અને ન્યાયની તરફેણમાં અસરકારક રીતે દલીલ કરવાનો છે.
વાહ, આ તો ખરેખર એક વિશાળ અને શું કહેવાય, એક સુસંગત વિચારધારા લાગે છે. જોનાથન બાર્ન્સના પુસ્તકના આધારે આપણે આમાંથી મુખ્ય સંદેશો શું તારવી શકીએ છીએ? આપણા માટે શું મહત્વનું છે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ છે જ્ઞાનની એકતા અને એની હેતુલક્ષિતા. એરિસ્ટોટલ આપણને બતાવે છે કે જીવનના જે અલગ અલગ પાસાઓ છે, તર્ક, વિજ્ઞાન, નૈતિકતા, સમાજ, કલા, એ બધા એકબીજા સાથે જોડાયેલા છે, અને એમનો અંતિમ હેતુ માનવ જીવનને સાર્થક બનાવવાનો છે. આજના જમાનામાં જ્યાં બધું એટલું બધું સ્પેશિયલાઇઝ થઈ ગયું છે, ત્યાં આ સમગ્રલક્ષી દ્રષ્ટિકોણ એ ખૂબ જ મહત્વનો છે. આપણે જે કંઈ પણ શીખીએ કે કરીએ, તે આપણા જીવનના મોટા ઉદ્દેશ્ય સાથે કેવી રીતે જોડાય છે એ વિચારવું જરૂરી છે.
બરાબર. બીજો મુદ્દો કદાચ પેલો અનુભવ અને તર્કનું સંતુલન હોઈ શકે, ખરું ને? એ માત્ર વિચાર્યા નહોતા કરતા, પણ નિરીક્ષણ પણ કરતા હતા.
બિલકુલ. એમણે જીવજંતુઓનો કેટલો અભ્યાસ કર્યો હતો. આજે પણ કોઈ પણ નિર્ણય લેતા પહેલા પુરાવા જોવા અને પછી ઠંડા મગજથી વિચારવું, એ પદ્ધતિ એટલી જ પ્રસ્તુત છે, પછી તે અંગત જીવનનો નિર્ણય હોય કે કોઈ સામાજિક મુદ્દો હોય. ત્રીજો, ફિલોસોફીનો વ્યવહારિક ઉદ્દેશ્ય. એરિસ્ટોટલ માટે જ્ઞાન એ કંઈ ખાલી બૌદ્ધિક કસરત નહોતી, પણ સારું જીવન જીવવા અને સારો સમાજ બનાવવા માટેનું એક સાધન હતું. પેલો યુડેમોનિયા અને પોલીસના ખ્યાલો આ જ દર્શાવે છે.
હા,
આ આપણને પૂછવા પ્રેરે છે કે શું આપણે જે જ્ઞાન મેળવીએ છીએ તેનો ઉપયોગ પોતાના અને સમાજના કલ્યાણ માટે, એક સાર્થક જીવન જીવવા માટે કરીએ છીએ.
અને ચોથો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો, તે છે પદ્ધતિનું મહત્વ. ભલે એમના ઘણા વૈજ્ઞાનિક તારણો આજે ખોટા સાબિત થયા હોય, જેમ કે પૃથ્વી કેન્દ્રમાં છે વગેરે,
હા એવું ઘણું છે,
પણ એમની વિચારવાની જે રીત હતી, વ્યાખ્યા સ્પષ્ટ કરવી, વર્ગીકરણ કરવું, તાર્કિક દલીલ કરવી, કારણો શોધવા, એ પદ્ધતિ આજે પણ એટલી જ મૂલ્યવાન છે. ક્યારેક સાચો જવાબ શોધવા કરતાં જવાબ સુધી પહોંચવાની સાચી પદ્ધતિ શીખવી એ વધુ જરૂરી હોય છે.
સાચી વાત. અને છેલ્લો મુદ્દો, જે આપણા રોલ એન્ડ ગોલના વિચાર સાથે સીધો જોડાય છે, તે છે વ્યક્તિ અને સમુદાયનો અતૂટ સંબંધ. પેલું એમનું વાક્ય, માણસ રાજકીય પ્રાણી છે, એ આજે પણ એટલું જ સાચું છે. આપણો સાચો વિકાસ અને આપણી ભૂમિકાની પૂર્તિ સમાજમાં જ શક્ય છે. વ્યક્તિગત સફળતા અને સામુદાયિક સુખાકારી એ બંને એકબીજા સાથે જોડાયેલા છે.
પુસ્તકમાં એરિસ્ટોટલના કેટલાક વિચારો ખરેખર એવા છે જે મનમાં ઘર કરી જાય, જેમ કે પેલું વાક્ય, બધા મનુષ્યો સ્વભાવથી જાણવા ઈચ્છે છે. આ સાંભળીને જ લાગે કે જ્ઞાન મેળવવાની, જાણવાની ઈચ્છા કેટલી સહજ છે આપણા બધામાં.
હા, એકદમ. અને બીજો વિચાર જે મને ખૂબ ગમે છે તે નીતિશાસ્ત્રમાંથી આવે છે, સદ્ગુણ એ આદત છે. આ કેટલી વ્યવહારુ અને પાવરફુલ વાત છે.
બહુ જ.
સારા બનવું એ કોઈ જાદુઈ લાકડી ફેરવવાથી નથી થતું, પણ રોજિંદા જીવનમાં નાના નાના સારા કાર્યો કરવાની ટેવ પાડવાથી થાય છે. ચારિત્ર્યનું નિર્માણ એક સતત ચાલતી પ્રક્રિયા છે.
અને પેલું, માણસ સ્વભાવે રાજકીય પ્રાણી છે. આ વાક્ય ફરી ફરીને આપણને યાદ અપાવે છે કે આપણે ભલે ગમે તેટલા વ્યક્તિગત બનીએ, આપણું અસ્તિત્વ અને આપણો વિકાસ સમાજ સાથે, બીજાઓ સાથે જોડાયેલો છે. આપણે એકબીજા પર આધારિત છીએ.
અને કલા વિશેનો તેમનો વિચાર પણ ભૂલવા જેવો નથી. કલાનો ઉદ્દેશ્ય વસ્તુઓના બાહ્ય દેખાવનું નહીં, પરંતુ તેમના આંતરિક મહત્વનું પ્રતિનિધિત્વ કરવાનો છે. કલા માત્ર સુંદરતા નથી, પણ અર્થની શોધ છે, જે આપણને ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરે છે.
તો આ બધા વિચારોને આજના જીવનમાં કેવી રીતે ઉતારી શકાય, કોઈ વ્યવહારુ રીત શું લાગે છે?
અરે, ઘણી બધી રીતે. જેમ કે એરિસ્ટોટલનું તર્કશાસ્ત્ર, સ્પષ્ટ રીતે વિચારવું, દલીલોનું વિશ્લેષણ કરવું, એ આજે કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા માટે મૂળભૂત જરૂરિયાત છે.
હા, એ તો છે. અને વ્યક્તિગત જીવનમાં પેલો ગોલ્ડન મીનનો સિદ્ધાંત કેવી રીતે લાગુ પડે?
હા, ગોલ્ડન મીન આપણને જીવનમાં સંતુલન જાળવવામાં બહુ મદદ કરી શકે. જેમ કે કામ અને આરામ વચ્ચે સંતુલન, ખર્ચ અને બચત વચ્ચે, પોતાની વાત કહેવા અને બીજાને સાંભળવા વચ્ચેનો મધ્યમ માર્ગ શોધવો. એ જ રીતે પેલો વિચાર કે સદ્ગુણ એ આદત છે, એ આપણને નવી સારી આદતો કેળવવા માટે પ્રેરણા આપી શકે છે. પછી તે નિયમિત વ્યાયામ કરવાની આદત હોય, સમયસર કામ પૂરું કરવાની હોય, કે બીજાને મદદ કરવાની હોય, નાના નાના પગલાથી શરૂઆત કરી શકાય.
અને સમાજ અને નાગરિક તરીકેની આપણી ભૂમિકા વિશે શું કહી શકાય?
જુઓ, રાજકીય પ્રાણી તરીકે આપણે આપણા સમાજ અને શાસન વિશે જાગૃત રહેવું જોઈએ. સરકારના પ્રકારો અને તેમના ઉદ્દેશ્યો વિશે એરિસ્ટોટલનું જે વિશ્લેષણ છે, એ આપણને આજના રાજકીય પ્રવાહોને સમજવામાં થોડી મદદ કરી શકે છે.
બરાબર.
અને સૌથી અગત્યનું, આપણો વિકાસ સમાજ સાથે જોડાયેલો છે એ વાત યાદ રાખીને આપણે એક સારા નાગરિક બનવાનો અને સમુદાયના ભલામાં આપણું જે કંઈ યોગદાન હોય તે આપવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આખી ચર્ચા પરથી મારા માટે તો સૌથી મોટો બોધપાઠ એ છે કે એરિસ્ટોટલે જે રીતે વિચાર અને ક્રિયા, સિદ્ધાંત અને વ્યવહારને જોડ્યા તે અદ્ભુત છે. જ્ઞાન ફક્ત જાણવા માટે નથી, પણ જીવવા માટે છે, પોતાના અને સમાજના વિકાસ માટે છે. તેમણે શું છે અને શું હોવું જોઈએ આ બંને પર ધ્યાન આપ્યું.
અને મારા માટે એરિસ્ટોટલનો યુડેમોનિયા, એટલે કે માનવ જીવનના અંતિમ લક્ષ્ય પરનો જે ભાર છે, તે ખૂબ મહત્વનો છે. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં આપણે ઘણીવાર શા માટે આ બધું કરી રહ્યા છીએ એ જ ભૂલી જઈએ છીએ.
સાચી વાત છે.
એરિસ્ટોટલ આપણને યાદ અપાવે છે કે આપણી બધી પ્રવૃત્તિઓનો અંતિમ હેતુ એક સાર્થક, સદ્ગુણી અને સંપૂર્ણ જીવન જીવવાનો હોવો જોઈએ. અને બાર્ન્સનું પુસ્તક આ જટિલ પણ અત્યંત પ્રસ્તુત વિચારધારાને સમજવામાં એક ઉત્તમ માર્ગદર્શક બની રહે છે.
એક અંતિમ વિચાર જે મારા મનમાં આવે છે તે આ છે. એરિસ્ટોટલે દરેક વસ્તુના ટેલોસ એટલે કે હેતુ પર ખૂબ ભાર મૂક્યો. જો આજે તેઓ આપણી આસપાસ જુએ, આપણી ટેકનોલોજી, આપણી અર્થવ્યવસ્થા, આપણી જીવનશૈલી, તો શું તેઓ કહેશે કે આપણે આપણા સાચા માનવીય હેતુ તરફ આગળ વધી રહ્યા છીએ કે પછી ક્યાંક બીજે ફંટાઈ ગયા છીએ? આ પ્રશ્ન આપણે સૌએ કદાચ વિચારવા જેવો છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.